રાજકોટમાં તારીખ 27/12/81 પૂજ્ય ભાઈશ્રી ની તત્વ ચર્ચા.
દરેક દ્રવ્ય માં પ્રમેત્વ ગુણ છે. આ ગુણ ને કારણે પરદ્રવ્યો જ્ઞાન માં ખરેખર જણાય છે અને સ્વ પર પ્રકાશક શક્તિ ને કારણે જ્ઞાન પરદ્રવ્યો ને તન્મય થયા વિના ખરેખર જાણે તો દોષ શું છે? આખો શબ્દ પરને ખરેખર આત્મા જાણતો નથી, પરંતુ ખરેખર પર સંબંધી પોતાની પર્યાને જાણે છે તેમ આપ કહો છો, પરંતુ તન્મય થયા વિના પરને જાણે તો દોષ શું છે?
પર પદાર્થને તન્મય થયા સિવાય જાણે તો તેને વ્યવહાર કહેવામાં આવે છે, એટલે કઈ દોષ નથી. અને પર પદાર્થ પોતાની જ્ઞાનની પર્યાયમાં જણાય છે, તેથી જ્ઞાનની પર્યાય જણાય છે એ નિશ્ચયનું કથન થયું. અને પર પદાર્થ જણાય છે તે વ્યવહારની નું કથન. પર પદાર્થને તન્મય થયા સિવાય જાણે જ છે, બિલકુલ નથી જાણતો એમ નથી, જાણે છે. પોતાના આત્માને જાણતા જાણતા કેવડી ભગવાન લોકાલોકને પણ જાણે છે તન્મય થયા સિવાય, એવું સફળ પ્રકાશક સ્વરૂપ છે.
તો સફળ પ્રકાશક સ્વરૂપ કેવળ જ્ઞાનમાં છે એમ આપે કહ્યું, તો કેવડી પરમાત્મા લોકાલોકને જાણે છે એ નિશ્ચયનું સ્વરૂપ છે કે વ્યવહારનું સ્વરૂપ છે?
છદ્મસની અપેક્ષા એ નિશ્ચયનું સ્વરૂપ છે, પણ તન્મય થતા નથી, નારકાદિના દુઃખમાં તન્મય થતા નથી, માટે તેને જાણે છે, તેને વ્યવહાર કહેવામાં આવે.
તો છદ્મસની અપેક્ષા એ જાણે છે, કેવલી પરમાત્મા વ્યવહાર જાણે છે, અને છદ્મસ જે જાણે છે એ નિશ્ચય જાણે છે?
નહીં નહીં,
છદ્મસની અપેક્ષા
એ પ્રત્યક્ષ જાણે છે, કેવળી ભગવાન પ્રત્યક્ષ જાણે છે, સાધક છે એ પરોક્ષ જાણે છે, એટલો બેમાં ફેર
છે. પણ પરદ્રવ્યનું જાણપણું કેવળી પરમાત્માને હો કે છદ્મસને હો,
ભલે
પરદ્રવ્યને જાણે છે એમ કેવું હોય તો વ્યવહાર જ છે,
બરાબર છે.
પણ જે જાણપણું નિશ્ચય જાણપણું તો છદ્મસ હો કે કેવળી પરમાત્મા હો, એ પર સંબંધી પોતાના જ્ઞાનને જ જાણે છે,
એ નિશ્ચય
છે,
એ નિશ્ચય છે.
પણ પોતાના જ્ઞાનને જાણતા પરને જાણે છે કેમ કેવું,
એ વ્યવહાર,
એ વ્યવહાર છે. હવે એ વ્યવહાર ઉચ્ચરિત સદભૂત છે કે અનુચ્ચરિત છે,
એને
અસદભૂત છે કે
અસદભૂત વ્યવહાર કયો ગુરુદેવે?
જી,
પર પદાર્થને જ્ઞાન જાણે છે એને અસદભૂત વ્યવહાર કયો?
અસદભૂત વ્યવહાર. અને પર સંબંધી એ જ્ઞાન પોતાનું પોતાનામાં થાય છે એ વ્યવહાર છે, સદભૂત વ્યવહાર છે, ઉચ્ચરિત સદભૂત છે કે નિશ્ચય છે?
એ જ્ઞાનની પર્યાય નો ભેદ કયો માટે સદભૂત વ્યવહાર છે?
જ્ઞાનની પર્યાય નો ભેદ એટલે દ્રવ્ય અને પર્યાય નો ભેદ,
દ્રવ્ય અને પર્યાય વચ્ચેનો ભેદ છો કે દ્રવ્ય ને જાણે છે તે નિશ્ચય, પર્યાય પર્યાય ને જાણે છે તે વ્યવહાર, એ ભેદ ને જાણે છે.
તો પર્યાય પર્યાયના સત્કારક નિશ્ચય આપ્યો છો કે પર્યાય કરતા કર્મ કરણ પર્યાય નું પર્યાયમાં, તો પર્યાય પર્યાય ને જાણે છે તો નિશ્ચય થયો, વ્યવહાર કેમ થયો?
ત્રિકાળીને આશ્રયપૂર્વક જાણે તે નિશ્ચય છે, અને પર્યાય પર્યાયના ભેદને જાણે તે વ્યવહાર. બારમી ગાથામાં વ્યવહાર નહીં જાણેલો પ્રયોજનમાન છે, રાગ અને વિતરાગ ભાવ બે.
એ તો બરોબર.
ત્રિકાળીની અપેક્ષા,
ત્રિકાળીની અપેક્ષા એ પર્યાય ભેદ
અને પરને જાણે છે તે વ્યવહાર, ને જ્ઞાન જ્ઞાનની પર્યાયને જાણે છે તે નિશ્ચય, એ વાત કહી દીધી પેલા.
બરોબર,
બે વાત આવી ગઈ. પરનેથી જુદો પાડો, જયારે જ્ઞાનની પર્યાય જ્ઞાનની પર્યાયને જાણે છે તે નિશ્ચય, અને જયારે દ્રવ્ય ને પર્યાય નો ભેદ વિચારવામાં આવે તો દ્રવ્ય ને જાણે જ્ઞાન તે નિશ્ચય, અને એના ભેદ ને જાણે તે વ્યવહાર.
એના ભેદ ને જાણે તો એ જે જ્ઞાન સ્વપટ પ્રકાશક થયું,
હા,
એ સ્વપટ પ્રકાશક જ્ઞાન નિશ્ચય છે કે વ્યવહાર?
ઉપાદેયની અપેક્ષા એ સ્વપ્રકાશક તે નિશ્ચય, અને સ્વ ને પર ને જાણે છે એમ કેવું તે વ્યવહાર, એમ નિયમસારમાં કહ્યું છે. કેવળી ભગવાન આત્માને જાણે છે અને લોકાલોકને જાણે છે, એ સ્વપર પ્રકાશક છે તે વ્યવહાર.
એ બરોબર. પણ જ્ઞાનની જે પર્યાય છે, જ્ઞાનની પર્યાયમાં સ્વ અને પર એમ ભેદ કરીને કે હું અને જ્ઞાનની પર્યાય સ્વપદ પ્રકાશક છે. એ જ્ઞાનની પર્યાયનું સ્વપદ પ્રકાશક પણ એનું નિશ્ચય સામત છે કે સ્વપદ પ્રકાશક કેવું એ વ્યવહાર છે.
સ્વપદ પ્રકાશક કેવું તે વ્યવહાર, સ્વપદ ને જાણવાનું સામર્થ્ય નિશ્ચય.
એ ભેદ શું કઈ રીતે? ફરી વખત પ્રભાત.
સ્વ અને પર બે ને યુગપદ એક સમયમાં જાણવાનું સામર્થ્ય જ્ઞાનની પર્યાયમાં છે. એનું નામ નિશ્ચય સામર્થ્ય. પણ એ સામર્થ્ય ને બદલે આપણે એમ કહીએ કે જ્ઞાન સ્વને પણ જાણે ને ભગવાનના પ્રતિમાને પણ જાણે એમ, સ્વ અને પર એને જાણે એમ કહેવું તે પ્રમાણ જ્ઞાન થઈ ગયું માટે વ્યવહાર.
બરોબર. તો સર્વજ્ઞપણું એ નિશ્ચય છે કે વ્યવહાર? અને આત્મજ્ઞપણું એ નિશ્ચય છે કે વ્યવહાર?
આત્મજ્ઞપણું છે તે નિશ્ચય છે. અને સર્વજ્ઞ સ્વભાવ છે એમ કેવું તે નિશ્ચય છે. સર્વને જાણે છે સ્વને પરને એમ કેવું તે પ્રમાણ રૂપ વ્યવહાર.
બરોબર. આત્માને સર્વજ્ઞ કયો નિશ્ચય એમ આવે છે શાસ્ત્રમાં?
આવે
કે આત્મા સર્વજ્ઞ કહો, આત્માને આત્મજ્ઞ કહો. કેવળ જ્ઞાનની એક સમયની જે પર્યાય છે એ પર્યાય સર્વજ્ઞ પણ છે અને આત્મજ્ઞ પણ છે, અને એ બંને નિશ્ચય એ પર્યાયનું સ્વરૂપ જ એવું છે.
બરાબર.
તો જે કેવળ જ્ઞાનની પર્યાય છે એને તમે સર્વજ્ઞ કહો તો પણ નિશ્ચય છે, આત્મજ્ઞ કહો તો પણ નિશ્ચય છે, સ્વપદ પ્રકાશકપણાનું સામજ કહો તો પણ નિશ્ચય છે, અને સ્વને અને પરને જાણે છે એમ કેમ
કહેવું એ વ્યવહાર.
બરોબર. બીજો પ્રશ્ન. જીવ પોતાની શુદ્ધ પર્યાયનો પણ પ્રતા નથી તો કુંકુંદાચાર્ય દેવ અષ્ટપાવડમાં ફરમાવે છે કે મોક્ષ પુરીનો માર્ગ પ્રયત્ન સાધ્ય છે તે કેવી રીતે? એક બાજુથી એમ કહેવું કે જીવ પોતાની શુદ્ધ પર્યાયનો પણ કરતા નથી, અને કુંકુંદાચાર્ય મહારાજ જેવા કહે કે મોક્ષ પુરીનો માર્ગ એ પ્રયત્ન સાધ્ય છે તો શુદ્ધ પર્યાયનો કરતા નથી, અને વળી મોક્ષ માર્ગની પર્યાય અને મોક્ષની પર્યાય પ્રયત્ન સાધ્ય છે તો એમાં તો કંઈક કરતા પણ આવે છે.
હમણાં પ્રવીણભાઈએ એનો ખુલાસો કર્યો હતો કે જ્યાં સુધી નય વિવક્ષાનું કથન, કઈ અપેક્ષાનું કથન છે એ જો ખ્યાલમાં ન આવે તો એમાં વિરોધ લાગે છે.
બરોબર.
જેમ કે અત્યારે વિષય ત્રણ દિવસથી ચાલે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જોવામાં આવે તો સાધકનો આત્મા શુદ્ધ જ્ઞાન પરિણત જીવ જે થયો એ પોતાના નિર્જરાના પરિણામને પણ કરતો નથી, માત્ર જાણે છે. એ શબ્દ આવ્યો હતો. એ દ્રષ્ટિ અપેક્ષાનું કથન છે, અને શુદ્ધ પર્યાયને આત્મા કરે છે એ જ્ઞાન પ્રધાન કથન છે. એ જે વિવક્ષાથી જે હોય તેમ સમજે તો વિરોધ થાય. શુદ્ધ પર્યાય રૂપે આત્મા પરણમે છે, એથી તે પરિણમે તે કરતા ને પરિણામ તેનું કર્મ. તે પર્યાર્થિક નહીનું કથન છે, કેમ કે પર્યાયનો કરતા કેવો તે શુદ્ધ નહીનો વિષય ન રહ્યો, અશુદ્ધ નહીનો વિષય થઈ ગયો. અને પર્યાયનો આત્મા અકર્તા છે, ત્રિકાળી સામાન્ય ધ્રુવ પરમાત્મા નિષ્ક્રિય તે દ્રષ્ટિનો વિષય થઈ ગયો, અથવા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીનો વિષય થઈ ગયો. એટલે નય વિવક્ષાથી સમજતા કોઈ દોષ નથી. જેમ કે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ આપણે આવ્યું ત્રણ દિવસમાં, સાધકે પોતે લીધું કે અમે અમારી પર્યાય ના કરતા નથી. હવે કઈ નહીનું કથન છે એ તો નિશ્ચય નહીનું કથન છે. અને કુંકુમ ભગવાને જે કહ્યું કે મોક્ષ માર્ગ નો પર્યાય નો કરતા આત્મા છે એ કઈ નહીનું કથન છે, અથવા નિયમસારમાં આવે છે કે નિશ્ચય રત્નત્રયના પરિણામ પ્રગટ કરવા યોગ છે, નિયમથી કરવા યોગ છે, નિયમથી કરવા યોગ છે. એમાં લખનારને કરતા બુદ્ધિનો દોષ નથી આવતો. પ્રગટ કરવાની અપેક્ષા એ નિયમથી કરવા યોગ હોય તો એ છે, રાગાથી કોઈ કરવા યોગ નથી.
શુદ્ધ પર્યાયનો આત્મા કરતા છે
ને કરતા નથી, બે વિવક્ષા છે.
શુદ્ધ પર્યાયનો આત્મા કરતા છે એમ જે વિચારે તે મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે.
જો કરતા બુદ્ધિ રાખે અને પર્યાય ઉપર દ્રષ્ટિ રાખે તો મિથ્યા દ્રષ્ટિ બને છે, પણ દ્રવ્યો ઉપર દ્રષ્ટિ થતાં પર્યાય પ્રગટ થાય ને એનો કરતા થાય તો મિથ્યા દ્રષ્ટિ નથી. કેમ કે સમ્યક દર્શન પ્રગટ થયું, સમ્યક દર્શન પ્રગટ થયું એ તો મિથ્યા તો નથી, એ તો એનું કર્મ છે.
બરાબર. જેમ એમ આપ કહો છો કે શુદ્ધ પર્યાય નો કરતા આત્મા છે, તો જો એમાં કરતા બુદ્ધિ રે પર્યાય ઉપર લક્ષ રે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. તો હું સામે એમ કહું કે શુદ્ધ દ્રવ્ય છે, પર્યાય નો કરતા નથી, પર્યાય નો કરતા નથી એવા વિકલ્પ માં ને વિચાર માં જઈએ સાક્ષાત પરિણમન કરતો નથી તો એ પણ
મિથ્યા દ્રષ્ટિ.
બરોબર.
હા,
તો શુદ્ધ પર્યાય નો કરતા એવો વિકલ્પ માં ઉભો એ પણ મિથ્યા દ્રષ્ટિ.
બરાબર.
અને હું શુદ્ધ પર્યાય નો કરતા નથી, હું તો જ્ઞાયક 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 એવા વિકલ્પ એવા પક્ષ માં ઉભો તો પણ મિથ્યા દ્રષ્ટિ છે.
બે માં થોડો ફેર છે.
ફેર ભલે મિથ્યાની અપેક્ષા કોઈ ફેર નથી,
પણ પૂર્વ વ્યવહારના પક્ષમાં આવો તો પક્ષાતિક્રમણ થવાનો અવકાશ જ નથી. પણ હું પર્યાયનો કરતા નથી ને હું તો જ્ઞાયક જાણનાર છું એમ જો નિશ્ચયના પક્ષમાં જે આવી ગયો હોય તો એને પક્ષાતિક્રમણ થવાનો સંભવ છે, ભલે છે મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દર્શન થયું નથી. એટલો બેનો ફેર.
પૂજ્ય બેન શ્રી તો ફરમાવે છે કે જેને સમ્યક દર્શન થાય એને પૂર્વ ભૂમિકામાં અમુક વિકલ્પ જ હોવો જોઈએ, નિશ્ચયના પક્ષના વિકલ્પમાં હોય એ જ પક્ષ ઓળંગીને શુદ્ધાત્માનો અનુભવ કરે એવો કઈ નિયમ નથી.
એમ બેનશી એ નથી કહ્યું, બેનશી એમ કહ્યું છે કે અમુક પ્રકારનો ચોક્કસ જ વિકલ્પ હોય એવો નિયમ નથી એમ કહ્યું.
બરોબર. એટલે ચોક્કસ વિકલ્પ નિશ્ચય નહીં નો ચોક્કસ વિકલ્પ હોવો જોઈએ અને અતિક્રમ થાય અને સમ્યક દર્શન થાય એવો ચોક્કસ વિકલ્પ નિશ્ચય નહીં જ પક્ષ નો હોવો જોઈએ એવો પણ નિયમ નથી.
એવો નિયમ ચોક્કસ છે.
એવો નિયમ ચોક્કસ
ચોક્કસ છે. પંચાધ્યાય કરતા એ વાત લીધી છે કે ખરેખર નિશ્ચયથી વ્યવહાર નહીં નો જે પક્ષ છે, જેને વ્યવહાર નહીં મિથ્યા ઉપદેશ દેનારો છે જેથી મિથ્યા છે ને એના ઉપર દ્રષ્ટિ રાખનાર મિથ્યા દ્રષ્ટિ છે, એક શ્લોકમાં એમ લીધું. અને એના પછી એમ લીધું કે જે નિશ્ચય નહીંના પક્ષમાં આવી ગયો છે એ સમ્યક દ્રષ્ટિ થયો નથી, પણ અમે એને સમ્યક દ્રષ્ટિ કહી દઈએ છીએ. એમ આપણે જે ગુજરાતી બહાર પીડ્યું છે ને એમાં બહુ ખુલાસો સારો છે. પણ એ અપ્રતિહદ ભાવે ગુરુદેવે બરોડામાં એ વાત કરી હતી, કોઈ અપૂર્વ નિશ્ચયનો પક્ષ જેને આવી ગયો હોય એ અવશ્ય પક્ષાતિક્રાંત થઈને અનુભવ કરે. બાકી વ્યવહારના પક્ષમાં ઉભો છે અને પક્ષાતિક્રાંત થાય
વ્યવહારના પક્ષમાં નહીં, પણ દાખલા તરીકે હમણાં પ્રવીણભાઈ સાહેબે કહ્યું કે રાધાદીપ એ જીવના પરિણામ છે.
હા,
એ રાધાદીપ પરિણામ જીવના એ અસદભૂત વ્યવહાર નહીં, એ જીવના પરિણામ છે, મારું સ્વરૂપ નથી. એમ રાગ એ અસદભૂત વ્યવહારનો વિષય છે, મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ તો શ્રીકાર છે એમ કરીને એ વ્યવહારમાંથી સીધો નિષેધનો છકડો મારી શકે છે.
પણ વ્યવહારનો નિષેધ કરીને હું જ્ઞાયક છું એમ આવ્યું સ્ટેપ આવ્યું કે ના આવ્યું?
તો વિચારો અને પડખા પાડો તો
ના ના ના, એ તો સ્થિતિ છે, એ તો સ્થિતિ છે. પ્રથમ પહેલેથી સમયસાર માં વ્યવહાર નો પક્ષ તો અમે છોડાવતા આવીએ છીએ એવો પાઠ છે. પણ કદાચ તું નિશ્ચયના પક્ષમાં આવી ગયો હો, તેથી શું અહીંયા અટકતો હોય એને પક્ષાતિક્રાંત કરાવીને અનુભવ કરાવે છે. તત્વ તત્વોની પણ તત્વમાં લગાવવું, તત્વો નથી એમાં, તત્વ એક વચન કે નવ તત્વોમાંથી શુદ્ધ આત્મ તત્વ છે એમાં ઉપયોગને વારંવાર લગાવવું.
માતા હંમેશા તત્વ શબ્દ આવે છે એવું નથી, ઘણી ઠેકાણે તત્વો પણ આવે છે, પણ તત્વોનું જેમ બને તેમ યથાર્થ નિર્ણય જયારે જીવ કરે છે ત્યારે તત્વોના ભેદોથી હું રહી છું, તો એક જ તત્વ નો વિચાર કરવો અને થોડું સન્મુખ થવાય એનું કઈ કારણ બને છે?
ચોક્કસ નિયમ છે એક જ, ભેદ નો વિચાર છૂટીને અનુભવ ના કાળ પહેલા ભેદ નો જ વિચાર હોય છે.
ગોરી માર્ગ એ પ્રમાણે લાગે છે
અને બીજો માર્ગ વળી બીજો હશે એમ એમ કરીને બીજો માર્ગ રાખવા.
એમાં જે સમ્યક દ્રષ્ટિ છે,
જે ભાઈ શુદ્ધાત્માની અનુભવની તૈયારી વાળો છે, એને તો ચંદુભાઈ એનો ધસારો તો જ્ઞાયક તત્વ ઉપર જતા કર્ણલબ્ધિના પરિણામ આવે છે અને કર્ણલબ્ધિના પરિણામમાં વિષય જ્ઞાયક જ ઘૂંટાય છે. એના એ વખતે ભેદ તરફ એનું વલણ નથી, ભેદ થી ખસીને અભેદમાં ભલે ગયો નથી પણ વલણ નો વેગ અભેદ પર ચાલ્યો જાય.
ઠીક છે, કબૂલ છે.
આ તો બધાને સમજાય એટલે માટે ચોખ્ખટ કરાવે છે ચંદુભાઈ.
જે સમ્યક દ્રષ્ટિ પરમાત્મા છે, જેને શુદ્ધ આત્માનો અનુભવ થયો છે, જે વારંવાર શુદ્ધ આત્માની અંદર ડોક્યા કરે છે, મુનિ મહારાજ જેવાની દશાની વાત લઈએ, એક સેકન્ડમાં એમ ડોક્યા કરે, ખાતો હોય, પીતો હોય, હાલતો હોય, ગમે એવા વિચારમાં હોય, તો વિચારમાંથી એમ શુદ્ધ આત્માને ડોક્યું કરી દે છે, તો એ કાંઈ આ વિકલ્પને છોડું ને આ શુદ્ધિના વિકલ્પમાં આવું અને પછી અંતરમાં જાઉં, એવા કઈ સ્ટેપ ને પદ્ધતિ દરેક વખતે હોય જ છે? હું ખરું
મુનિરાજની વાત તો અલૌકિક છે. આ તો અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ પ્રથમ ઉપસમ સફેદ દર્શન પામે છે ત્યારે શું થાય છે, અને પછી સમ્યક દ્રષ્ટિ જે છે સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ અનુભવ કેમ કરે છે, એને વ્યવહારનો વિકલ્પ છૂટીને નિશ્ચયનો વિકલ્પ ભલે આવી જાય છે પણ વિકલ્પ ટકતો નથી.
એટલે સમ્યક દ્રષ્ટિ જે સમ્યક તમે મિથ્યા દ્રષ્ટિ છે એને જુદી વિધિ હોય અને મુનિને જુદી વિધિ હોય?
ના, જુદી રીતે નહીં. એને તો અનુભવ થઈ ચુક્યો છે, એને તો એને વિચારવાનું પણ રહેતું નથી, એ તો ડૂબકી ફટ મારે છે. એને વિચારવાનું શું છે, ઘર જોઈ લીધું.
બરોબર,
એને તો ત્યાં મુનિરાજ ની તો કોઈ વાત,
એને ચારિત્રમાં ડૂબકી મારેલી હોય પણ મુનિ જયારે વિકલ્પમાં આવે છે એ વિકલ્પ તોડીને અંતરમાં જાય છે ને, ત્યારે કયા વિકલ્પ ને છોડીને અંતરમાં જાય છે એ ખાસ અત્યારે પ્રશ્ન. જો વિકલ્પ વિકલ્પ હંમેશા નિશ્ચયના પક્ષનો જ વિકલ્પ હોય કે અન્ય વિકલ્પ હોય એને પણ છોડીને સિદ્ધિ છલાંગ અંદરમાં મારે એમ પ્રશ્ન.
ચંદુભાઈ આ વિષય બહુ મુદ્દાનો છે, અભેદનો જ વિકલ્પ તૂટે છે.
એટલે પેલા ભેદના વિકલ્પ
વ્યવહારથી નિશ્ચય પ્રાપ્ત થશે એમ આવશે, એમાં એમ નથી.
ભાવ કરીએ છીએ પછી વ્યવહારનો વિકલ્પ હો, નિશ્ચયનો વિકલ્પ હો, વિકલ્પ સામાન્ય રાખો કે વ્યવહાર નહીં નો વિકલ્પ, નિશ્ચય નહીં નો વિકલ્પ, વિકલ્પ ને તોડીને નિર્વિકલ્પ થાય છે.
સામાન્ય રાખો બસ, પછી ભૂતગલ નો વિચાર હોય ને દુકાન નો વિચાર હોય,
નહીં દુકાન ને ભૂતગલ નો વિચાર હોય તો ભૂતગલ નો હું ભૂતગલ થી ભિન્ન છું કરીને લેવો જાય, એમાં શું ફર્ક?
હું ભિન્ન છું એટલે હું કોણ છું એમ એના ઉપર આવ્યો કે ના આવ્યો?
એ વિકલ્પ માં ને સીટ તો ઘૂસી જાય.
ના ના, એમ ના બને. જેનો આશ્રય કરવો છે એના તરફ એનો વેગ આવે છે.
એક ભાઈનો પ્રશ્ન છે કે શું વિકારનું કર્તૃત્વ મિથ્યાત્વ છે, તેમ શુદ્ધ પર્યાયનું કર્તૃત્વ પણ મિથ્યાત્વ છે? આગળ કર્તૃત્વ શક્તિને કારણે દ્રવ્ય પોતાની પર્યાયનો કરતા છે, તો પોતાની શુદ્ધ પર્યાયનો કરતા માનવામાં દોષ શું આવે છે?
શુદ્ધ પર્યાયનો સ્વામી થઈ એના ઉપર દ્રષ્ટિ રાખી ને એનો હું કરતા છું એમ કર્તૃત્વ બુદ્ધિ રાખે તો દોષ છે, બાકી દ્રવ્યો ઉપર દ્રષ્ટિ પડતા શુદ્ધ પર્યાય રૂપે પરણવે તો આત્મા શુદ્ધ પર્યાયનો કરતા છે, જ્ઞાન પ્રદાન કથનથી યથાર્થ છે, સમ્યક જ્ઞાન છે.
બરોબર,
મિજાત નથી.
બરોબર, સમ્યક જ્ઞાન,
સમ્યક જ્ઞાન. બરોબર, જ્ઞાન પ્રધાન કથન થી પર્યાયનો શુદ્ધ પર્યાયનો કરતા કહેવાય, રાગનો કરતા કહેવાય. જ્ઞાન પ્રધાન કથનમાં બધું આશ્રોબંધ સિદ્ધ કરવો હોય ત્યારે આત્મા રાગનો કરતા દૃષ્ટિને સ્વભાવને ભૂલીને એ જ કરે છે. હું એકલો સંસારમાં છું એમ બધી કથન પદ્ધતિ સમજવી જોઈએ, પરથી ભીન પાડવા માટે અને આશ્રોબંધ સિદ્ધ કરવા માટે.
હવે એવું કહું જે તમે વાત કરો છો, બાકી મહેતર તો બીજું હતું કે
અમુક અમારા સ્નેહી ઇતેચ જેતા આવ્યા હોય ને એટલે પછી જરાક એમાં ફેર પડે.
અચ્છા, ઇતેચ એટલે ચેતવાની જરૂર હતી ખરી
એમ છે. એ ઇતેચ ને એમ લાગ્યું આજે કે થોડું આગળ જ્ઞાન ને પાછળ જ્ઞાન એમ કરીને જો નિશ્ચય ની વાત કરો
એમ રેવા દેજો.
તો મારે બે મિત્ર છે, એક મિત્રે આમ કહ્યું, તમે મિત્ર અહીંયા આમ કહો, મારે શું કરવું
ના. પણ એમાં શુદ્ધમય ની વાત છુપાવીને શુદ્ધમય ની વાત પડીકામાં રાખીને એને બંડલ બાંધીને અંદર થી મૂકવી એ યોગ્ય નહીં.
ક્ષેત્ર કાળ ભાવ જોઈ અને મૂળ વાત ફરે એમ નથી.
દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ને જોઈને તો શુદ્ધની ના વિષય ને વિશેષ જોર થી સ્થાપન કરવું છે. એવું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વ્યવહારમાં વિમુખ થયેલા જીવો તો છે અનાધિકાર થી. હવે જો એને નિશ્ચય નહીં નો વિષય જો જોર શોર થી નહીં કહેવામાં આવે તો આંખ સુધી ખુલશે.
વાત સાચી, એકદમ તમારી વાત 100% સાચી છે. હૃદયમાં પણ એ જ છે કે શુદ્ધ નહીં ના ઉપદેશ વિના જીવને શુદ્ધ નહીં નો પક્ષ કરી આપતો.
અરે રે, પણ શુદ્ધ નહીં નો ઉપદેશ દેવો પડે છે અને લેવો પડે છે, વ્યવહારમાં આવવું પડે છે.
સાચી વાત છે, એ પણ જ્ઞાન પણ છે ખરેખર.
પણ દાયા કરવાને માટે
ખરી વાત છે, પ્રયોજન નહીં ગાંડા રહેવા માટે નહીં. બરાબર, એ પોતે કહ્યું હતું ને પાંચ કહ્યું. હા બરાબર,
જો હંમેશા હું મુખ્ય કહું
બરાબર છે. એમ જ છે
કે પ્રાય ઉતાર્થ વિમુખ સર્વોપી સંસાર.
ખલાસ,
ઉતાર્થ ને વિમુખ છે સંસાર.
ખલાસ પછી ગમે એટલો વેદના વિચારમાં હોય
બરોબર
વિમુખ થઈ ગયો.
એક ભાઈ પ્રશ્ન પૂછે છે કે કર્તૃત્વ શક્તિ, ભોક્તૃત્વ શક્તિ, અકર્તૃત્વ શક્તિ અને અભોક્તૃત્વ શક્તિ આ ચારેય શક્તિઓ આત્માના ત્રિકાળી ગુણો છે. આમાં ભેદ પાડીને અકર્તૃત્વ અને અભોક્તૃત્વને દ્રવ્યાર્થિકના વિષયમાં લેવામાં આવે છે અને કર્તૃત્વ તથા ભોક્તૃત્વને ઓરમાયું વર્તન બતાડીને કેવળ વ્યવહારના વિષયમાં આપ લીધા કરો છો, તો આ માટે આગમ પ્રમાણ આપવા વિનંતી છે.
શુદ્ધ દ્રવ્યાર્થિકથી જયારે જોવામાં આવે ત્યારે અનંત ગુણોનો એક પિંડ તે દ્રવ્ય છે, એમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી
બરોબર.
પણ આચાર્ય ભગવાનને એ કરતાથી ન ઉપાડતા અકર્તાથી ઉપાડ્યું. કેમ કે અનાદિ કાળથી આત્માને કરતા બુદ્ધિ છે, કરતા ગુણ છે, એનું શુદ્ધ પરિણામ છે, પ્રમાણ જ્ઞાન નો વિષય છે, સુતાલી શક્તિમાં લીધું છે. પણ પ્રમાણ જ્ઞાનનો જન્મ ક્યારે થાય અને કાંતનો જન્મ ક્યારે થાય, કરતા નામનો ગુણ શુદ્ધ પર્યાય રૂપે ક્યારે પરિણમે, કે પરિણામ માત્રથી હું ભિન્ન છું ત્યાંથી પરિણામનો હું અકર્તા છું, એટલે અકર્તા અર્થાત જ્ઞાયક. અકર્તા કહો કે જ્ઞાયક કહો, ગુરુદેવ જયારે નૈરૂપી પદાર્થ હતા એની પહેલા એક શબ્દ આપ્યો હતો મંત્ર કે આ આત્મા છે એ અકર્તા છે, જૈન દર્શનની પરાકાષ્ઠા છે. જે જ્ઞાન કહ્યું કે આ આત્મા કેવળ જ્ઞાનનો કર્તા છે એ જૈન દર્શનની પરાકાષ્ઠા છે, એમ ન કહેતા આત્મા અકર્તા છે એ જૈન દર્શનની પરાકાષ્ઠા એમ કહ્યું.
ઠીક છે,
તો ત્રિકાળી ગુણો બધા દ્રવ્યાર્થિક નો વિષય છે, પછી એમાંથી કરતા ગુણ ને ભોગતા ગુણ નો ભેદ પાડો તો એ પરિણમન જયારે થાય છે કરતા ગુણ નું શુદ્ધ પર્યાય રૂપે, ત્યારે તે કરતા ગુણ નું પરિણમન છે અને આનંદ ને આત્મા ભોગવે પણ છે. પર્યાર્થિક ને જોવામાં આવે તો દ્રવ્ય પરિણામી છે, દ્રવ્યાર્થિક ને જોવામાં આવે તો નિષ્ક્રિય અપરિણામી છે. એ નૈ સાથી સમજના વિરોધ ટળે છે.
પણ હવે જયારે દ્રવ્યાર્થિક નહીનો વિષયનો આપણે વિચાર કરવાનો હોય કે જે દ્રવ્યાર્થિક નહીનો વિષય અખંડ છે, અનંત ગુણાત્મક અભેદ અખંડ એક ભાવ, એ જે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીનો વિષય છે, એને સીધું કહી શકાતું નથી, ત્યારે એને કોઈ પણ એક ગુણ ભેદ દ્વારા કથન કરવામાં આવે છે. અજ્ઞાએ ભાવ કહ્યો, આપ એને અકર્તૃત્વ અને અભોક્તૃત્વ સ્વભાવથી આપ કથન કહો, હું જ્ઞાયક ભાવથી કથન કરું. અને બીજો જીવ કહેશે કે આત્માની અંદર કર્તૃત્વ અને ભોગતૃત્વ એ ત્રિકાળી સ્વભાવ છે. કર્તૃત્વ અને ભોગતૃત્વ ત્રિકાળી સ્વભાવ છે અને આત્માનો પરમ પારણી ભાવ કર્તૃત્વ સ્વભાવમય છે. જો જ્ઞાયક સ્વભાવમય છે એમ કહો, અકર્તૃત્વ સ્વભાવમય છે એમ કહો, તો હું જ એમ પ્રશ્ન કરું કે કર્તૃત્વ સ્વભાવમય છે અને એવો કર્તૃત્વ સ્વભાવમય જે પરમ પારનામિક આત્મા છે એના ઉપર દ્રષ્ટિ દેતા જે શુદ્ધ પરિણમન થયું એમાં શુદ્ધ ભાવનું કર્તૃત્વ પ્રગટ થયું તો બાકીના અશુદ્ધ ભાવોની અંદર અકર્તૃત્વ આપોઆપ આવી જાય છે. તો કર્તૃત્વ ગુણથી અંદર દાખલ થાય કે અકર્તૃત્વ સ્વભાવથી અંદર દાખલ થાય એમાં કઈ ફેર પડે છે?
જો કરતા ગુણને નિષ્ક્રિયથી વિચારવામાં આવ્યું હોય તો કઈ દોષ નથી.
હિંમત બસ શક્તિઓની વાત કરીએ છીએ,
બસ કોઈ દોષ નથી. કોઈ પણ એક ગુણ લઈ લો, દર્શન ગુણ લો, જ્ઞાન ગુણ લો.
તો આ ભાઈ નો જે પ્રશ્ન છે એનો જવાબ દેવામાં આવે કે ભાઈ તું અકર્તૃત્વ સ્વભાવ જો કે કર્તૃત્વ સ્વભાવ જો, તારી દ્રષ્ટિમાં તો ત્રિકાળ આવ્યો છે કે નહીં?
બસ
હવે એ સ્વભાવ દ્વારા જો ત્રૈકાલિક પરમ પારણામિક ભાવ સ્વભાવ ને પકડી લેતો હો, શક્તિ દ્વારા શક્તિવાન ને પકડી લેતો હો,
તો કોઈ દોષ
કોઈ પણ પ્રકારનો દોષ
જ્ઞાન થી લ્યો, દર્શન થી લ્યો, આનંદ થી લ્યો, કોઈ ગુણ એકની મુખ્યતાથી ગુણી ઉપર જાઓ.
બરોબર,
એક ગુણ ના ભેદ થી ગુણી ઉપર જાય.
બરોબર,
તો કઈ વાંધો
મહાત્મા ને એવી રીતે એક ગુણ થી, એક અને અનેક એવા બે ગુણ છે, એક ગુણ થી પણ પ્રવેશ કરીને પારણામિક ભાવ ને પકડી લે. આત્મામાં એક અનેક નામનો ગુણ છે તો અનેક નામના ગુણથી પણ પરમ પારના ભાવને પકડી લે. તો કોઈ પણ ગુણ દ્વારા શક્તિવાન જ પકડાય છે, તો દ્રષ્ટિનો વિષય એને આત્મા આવે જ છે.
એક અને અનેક ગુણ નથી અપેક્ષિત ધર્મ છે.
47 શક્તિઓમાં ગુણો કયા છે?
પાણી ત્રિકાળી ગુણની અપેક્ષા, એ જો એક અને અપેક્ષ સાપેક્ષ હોય,
સાપેક્ષ
તો નહીં,
સાપેક્ષ નહીં,
ગુણ હોય તો નિરપેક્ષ.
બરોબર, એટલે એક નામનો ગુણ છે, અનેક નામનો ગુણ છે,
કોઈ વાંધો નથી, કોઈ વાંધો નથી,
કોઈ વાંધો
નથી,
કોઈ વાંધો નથી.
ત્રિકાળી ગુણ લેવો કે જેના પરિણામ હોય, ગુણ હોય એના પરિણામ હોય, નિરપેક્ષ.
બરોબર,
નિષ્ક્રિય.
બરોબર,
ના ગુણ ભેદ ઉપર નહીં તો ભાઈ કહ્યું.
અરે જી, ગુણ ભેદ ની વાત અનાદિ કાળથી અજ્ઞાની જીવને જે કર્તાપણાની સ્થિતિ છે એનું અજ્ઞાન છે. અજ્ઞાની જીવની દશામાં જેટલા ગુણો વિપરીત રૂપે પરિણમે છે એ બધા ગુણો વિપરીત રૂપે અજ્ઞાની ને પરિણમ્યા છે. કરતા ગુણ પણ વિપરીત રૂપે પરિણમ્યો છે, અકર્તા સ્વભાવ પણ વિપરીત રૂપે પરિણમ્યો છે. તો કરતા ગુણની મુખ્યતાથી લ્યો, અકર્તા ગુણની પણ મુખ્યતાથી લ્યો તો કોઈ બી કથન ઘટી શકે. હા, પણ સામાન્ય શૈલીમાં પણ વિશેષ શૈલીની વાત ચાલે છે ને અત્યારે?
અત્યારે આપણે સભયસારની 320 કથા આચાર્ય ભગવાને મૂકી છે, એટલે આપણે એનું અનુકરણ કરીને આગળ વધ્યું.
સમજનાર જ્ઞાનને ખુલ્લું રાખીને જ્ઞાનમાં કોઈ પણ પ્રકારની ભૂલ આવવા ન દેતા દ્રષ્ટિનો વિષય ન ચૂકે તો જ્ઞાનનો વિકાસ થાય, એવી રીતે પણ જ્ઞાન ફેલાવે તો એમાં
કોઈ વાંધો નથી. વેરી ગુડ. દ્રષ્ટિનો વિષય છોડવો નથી, બસ
બરાબર. અને જ્ઞાનના વિષયને પણ જેમ છે તેમ જાણવું જોઈએ
દ્રષ્ટિપૂર્વક.
હા, દ્રષ્ટિ તો
બરાબર બરાબર.
દ્રષ્ટિ વિનાનું જ્ઞાન એને
જ્ઞાન જ નહીં કહે. બરાબર. આ તો જનરલ સમાજ અંદર તમને કહેવાની જરૂર નથી. આ તો જનરલ થાય. અત્યારે તો મારે મહેમાન આવ્યા છે,
મને કયો તો મને સ્વીકાર્ય છે. કારણ કે
બરોબર
આપણે કાલ પોણી કલાક કરી હતી. હું એક જ્ઞાયક ભાવ છું, એક જ્ઞાયક ભાવ છું. અચ્છા, એક બીજો પ્રશ્ન બાપ. ઈશ્વર કરતાની માફક વિકારનો પોતાને કરતા માનનારને મિથ્યા દ્રષ્ટિ કહ્યો.
બરાબર.
પણ શુદ્ધ પર્યાયનો પોતાને કરતા માનનારને મિથ્યા દ્રષ્ટિ આપે કહ્યો તે જાણીને અમને આશ્ચર્ય થાય છે.
બરાબર.
કારણ કે જ્ઞાની પોતાની શુદ્ધ પર્યાયનો કરતા છે તેમ સમયસાર ગાથા 75માં તથા શાસ્ત્રોમાં ઠેક ઠેકાણે કહ્યું છે, તો કૃપા કરીને ખુલાસો કરો.
અકર્તાની દ્રષ્ટિપૂર્વક જે કઈ પરિણામ થાય સમ્યક દર્શન જ્ઞાનચારિત્રના પરિણામ, તો જ્ઞાન ક્રિયા સ્વભાવભૂતો આથી નિષેધોમાં આવી નથી. માટે આત્મા કરતા અને જ્ઞાન આત્માનું કર્મ છે. એ જ્ઞાન પ્રધાન કથન જુદી શૈલી છે, દ્રષ્ટિ પ્રધાન કથનની શૈલી જુદી છે. બે પરસ્પર વિરોધ હોવા છતાં એ અનુભવથી અવિરોધપણે જાણવામાં નહીં ઈચ્છા.
પણ જેમ આપણે કહ્યું વાત તો જોડે આવી ગઈ કે અકર્તા સ્વભાવ ઉપર દ્રષ્ટિ રાખીને હું એમ કહું છું કે આત્માનો કર્તૃત્વ સ્વભાવ છે. ત્રિકાળી એના ઉપર દ્રષ્ટિ રાખીને જો એ શુદ્ધ પર્યાય રૂપે પરિણમે છે તો એ શુદ્ધ પર્યાયનો કર્તા છે, એમાં દોષ નથી.
સમ્યક દ્રષ્ટિને કાંઈ દોષ નથી.
બરોબર.
દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે એટલે કાંઈ દોષ નથી.
દોષ.
બરોબર. સમ્યક દ્રષ્ટિ થવા પહેલા જો કર્તાને ઘૂરશે તો એના કરતા અર કરતા ઘૂંટું સારું.
એમ નહી, એમ નહી. સમ્યક દ્રષ્ટિ થયા પહેલા અકર્તાને ઘૂંટે, અકર્તા સ્વભાવને ઘૂંટે, એવી રીતે સમ્યક દ્રષ્ટિ થયા પહેલા કર્તા સ્વભાવને ઘૂંટે. કારણ કે મારે શુદ્ધ પર્યાય રૂપી કાર્ય કરવું છે.
ઠીક છે.
મારે સેવ જ્ઞાન પ્રાપ્ત કરવું છે.
બરાબર.
તો કરવું છે તો કરતા સ્વભાવ ને અકર્તા અકર્તા તો નાસ્તી વાત જ બધી વાત છે. પણ અસ્થિથી મારે રત્નત્રયના પરિણામને કરવા છે તો કરતા ગુણ ની મુખ્યતાથી હું ઉપડે તો કહો શો દોષ છે?
નહીં આવે સમ્યક દર્શન.
કેમ ના આવે? નહીં
આથી ના આવે.
વાંધો એ તો
કેમ કેમ કે
હા
એની ભાવના જાય છે પર્યાય ઉપર.
શું કામે એમ કે તો એની ભાવના પર્યાય ઉપર જાય.
પર્યાય કરવી છે મારે. તમે એમ નહીં
પર્યાય પ્રગટ કરવી છે.
આ પ્રગટ
કરવાની અપેક્ષા. અને એ પર્યાય કેમ પ્રગટ કરવી છે કે આત્માનો જે કર્તા સ્વભાવ છે એના ઉપર લક્ષ દઈને, એના ઉપર દ્રષ્ટિ દઈને હંમેશા શુદ્ધ પરિણમન થાય. ત્યારે શુદ્ધ પર્યાય થાય ને. બધી વિધિ ખ્યાલમાં છે. એમાં કઈ કરતા પણ કે એટલે પર્યાય દ્રષ્ટિ થઈ ગયો. તારો લક્ષ પર્યાય ઉપર છે, પર્યાયનું કર્તૃત્વ બુદ્ધિ છે, એવા વિશેષણ શા માટે લગાવી ગયો છો?
જો પોતે પોતે વિચારક સાચી લાઈન ઉપર હોય તો પ્રશ્ન અને ઉત્તર દેવાની કઈ જરૂર નથી.
બરોબર છે.
સાચી લાઈન એવી હોય
તો પછી કરતા બુદ્ધિ થઈ ગઈ ને પર્યાય ઉપર લખ્યો ને મિથ્યા દ્રષ્ટિ છે ને એ તો ન થવું.
જો ભાઈ આચાર્ય ભગવાને તો ત્યાં સુધી વાત કરી છે આજી કે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ સંવાદ નિજરાની પર્યાય નો કરતા નથી, કેવળ જાણે છે. એમાં 13મી ગાથામાં પણ એમ કહ્યું કે થવા યોગ થાય છે. 13મી ગાથામાં ભૂતાર્થને એ નવ તત્વને જાણતા સમય દર્શન થાય છે એમ કહ્યું. ત્યાં પણ થવા યોગ થાય છે એમ જો તું એની પ્રધાનતાથી ઉપડીશ તો તારું કામ થઈ ગયું. બરાબર. એની મુખ્યતા રાખી.
એ પ્રશ્નમાં એમ થાય ભાઈ કે જ્યાં 13મી ગાથાની અંદર 7 પર્યાયો જે જીવની કહેવામાં આવી,
હા,
અને એમાં નિમિત્ત હેતુ પણ અજીવની સાત પર્યાયો કહેવામાં આવી.
બરાબર,
ત્યાં એ નિમિત્તના નિમિત્ત સંબંધ બતાડ્યો અને જે નિમિત્તના સદભાવમાં જીવની સાત પર્યાયો થાય છે, જે નૈમિત્તિક પર્યાયો થાય છે એ નૈમિત્તિક પર્યાયોની યોગ્યતાથી થાય છે, અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છોડીને છુપાયેલી આત્મજ્યોતિ ગ્રહણ કરીને એ બધાનો જ્ઞાતા દ્રષ્ટા રૂપે જયારે પરિણામ કરે ત્યારે સમ્યક દર્શન થાય. તો એ જે નૈમિત્તિક ગલત દશા તરીકે તમે જોવો તો એ કર્મકૃત પરિણામ જ કહેવામાં આવે શાસ્ત્રોમાં. ઠીક છે, તો સંવરને જે જાણે છે એ સંવરને જે આ ગાથામાં જાણે છે એમ કહ્યું, સકામ નિજરાને જાણે છે કહ્યું, એ તો જે અવિપાક નિજરા અને આ બાજુ જીવના સકામ પરિણામ એ બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને સકામ પરિણામને નૈમિત્તિક તરીકે રાખીને એનો જ્ઞાતા દ્રષ્ટા કહેવામાં આવ્યો. બાકી સહજ પરિણામ જો લ્યો સ્વભાવને આશરે સંવરની જરા રૂપના પરિણામ લ્યો તો જ્ઞાન ક્રિયા જે થઈ છે એમાં સંવરની જરાના પરિણામ સહજ સ્વભાવને આશરે લ્યો તો એની અંદર અભેદ છે.
ભેદનો વિષય બીજો, ભેદનો વિષય બીજો કે શુદ્ધ પર્યાય પરિણત દ્રવ્યથી અભેદ કહ્યું ને,
બરોબર,
એ પર્યાય ને જાણે છે પણ કરતો નથી એવો પાઠ આવ્યો ને.
કઈ પર્યાય?
શુદ્ધ જ્ઞાન પરિણત જીવ નિર્જરાના પરિણામ ને બંધન મોક્ષ ને કરતો નથી, ઉદય ને કરતો નથી, નિર્જરા ને કરતો નથી, માત્ર જાણે છે એવો શબ્દ લીધો ને. તો જાણવા તરફથી જો ઉપડે, જાણનાર જાણવા તરફથી જો ઉપડી જશે તો હું આને કરું એવો વિકલ્પ છૂટી જશે.
કરવાની તો આમાં એવી વાત જ નથી,
આ પ્રગટ કરવાની હતી
ના. પણ જે નિજરા, જે નિજરાના પરિણામ છે એ ગાથાની અંદર એને ધ્યેયમાં નાખ્યા એનો અકર્તા છે નાખ્યું. હવે સંવર નિજરાના પરિણામ જે છે, જે સ્વાસ્થિક પરિણામ છે, એ પરિણામને નૈમિત્તિક રૂપે જ્યાં સુધી જોવા, કર્મના સંકિત થયેલા એ પરિણામને જોવા, તો એને એને કર્મના સંગની સાથે નૈમિત્તિક દશાને જોડીને એને એનો જ્ઞાતા, જો કર્મનો એ જ્ઞાતા છે તો એ જે સંવર નિજરાના પરિણામનો પણ જ્ઞાતા છે એમ કહે. પણ જે સ્વભાવને આશરે જે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ, એ જ્ઞાનની પર્યાય જે પ્રગટ થઈ એક દેશ પ્રગટ થઈ, ત્યાં એટલી જ્ઞાનની પર્યાયની લેવી
ના ત્રણે લેવા, સમય દર્શન
સમય દર્શન દર્શન જ્ઞાન ચારિત્ર સંવર નિજરા નથી
છે. તો એ અભેદ ગણો તો આત્મા છે, અનન્ય ગણી આત્મા.
અભેદ નહીં, આ તો જાણક રૂપી જે પર્યાય છે, જાણક પર્યાય ની અંદર અનંતી પર્યાયો જ્ઞપ્તિ ક્રિયામાં રહેલી છે. એવી એક જ્ઞપ્તિ ક્રિયા અથવા તો જાણન ક્રિયા છે. હવે એ જાણન ક્રિયાની અંદર સંવર નિજરા તત્વ તો રહેલો છે, દર્શન જ્ઞાન ચારિત્ર તેઓ આવી ગયું. તો એક બાજુથી એ સંવર નિજરા તત્વ રૂપે પરિણામે પણ છે, અને એક બાજુથી એ પર્યાય સંવર નિજરાને પરજ્ઞેય તરીકે જાણે છે, અકર્તા છે. એ કઈ રીતે?
દ્રષ્ટિ અપેક્ષા એ અકર્તા કહ્યું, કે અકર્તાનો જે વાત લીધો ત્યાં દ્રષ્ટિ અપેક્ષા નિષ્ક્રિયની અપેક્ષા એ વાત કરી.
તો દ્રષ્ટિ અપેક્ષા એ લઈએ તો કોઈ જ્ઞાનને પર્યાય નહીં કરતા નથી,
નથી કરતા.
હા, તો જ્ઞાનની પર્યાય રૂપે પરિણામ છે, જ્ઞાનની પર્યાય નહીં
કરતા નથી,
દ્રષ્ટિ ક્યાં સ્વીકારે છે જ્ઞાન નથી
કરતા નથી. બરોબર, તમને જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ એનો એ આત્મા કરતા નથી.
દ્રષ્ટિ અપેક્ષા પરમ ભાવગ્રહ,
હા દ્રષ્ટિ અપેક્ષા જ્ઞાન અપેક્ષા એ કરતા નથી.
કારણ કે આ જે હું પ્રશ્ન પૂછું છું, લોકો તરફથી એવા પ્રશ્ન પૂછાય છે કે એક બાજુથી દ્રષ્ટિનો વિષય તદ્દન અકર્તા અભોક્તા અને નિષ્ક્રિય તેઓ, અને વળી પાછું દ્રષ્ટિ અપેક્ષા જાણે છે એ પર્યાય ને પ્રગટ થઈ એમ કેવું, આ બે પરસ્પર વિરોધ નથી લાગતો? અત્યારે ચોખવટ થાય છે કે દ્રષ્ટિના વિષયની અપેક્ષા એ તો વસ્તુ સામાન્ય
કરતા
નથી, જ્ઞાનની પર્યાય નહીં કરતા
નથી, કરતા
તો નિજરા
પર્યાય નહીં કરતા
કરતા નથી, એટલે જાણતો નથી અત્યારે લેવું પડશે. દ્રષ્ટિ અપેક્ષા
ભાઈ, જયારે કરતાપણાનો નિષેધ કરવો હોય ત્યારે કરતા નથી માત્ર જાણે છે, પર પદાર્થ નો કરતા નથી પર પદાર્થ ને જાણે છે, રાગ નો કરતા નથી પણ રાગ ને જાણે છે, વિતરાગ ભાવ નો કરતા નથી પણ વિતરાગ ભાવ ને માત્ર જાણે છે, એમ એમ કરતો તો છોડાવવા માટે એને જાણે છે પણ કરતો નથી, એવો પાઠ પોતે લીધો.
બરોબર, એ જે કરતા નથી જાણે છે, કરતા નથી જાણે છે, પરિણામ તો આત્મા છે.
હા, પરિણામ તો, પરિણામ તો
દ્રષ્ટિનો વિષય તો પરિણામ તો નથી. દ્રષ્ટિના વિષયમાં એ જાણે છે એમ પણ ના આવવું જોઈએ,
પણ નિશ્ચય નહીંથી જોવામાં આવે.
કઈ નિશ્ચય? તમારી નિશ્ચય ની ઘણી બદલા કરે
શુદ્ધ દ્રવ્યાર્થિક નૈનો વિષય અને દ્રષ્ટિનો વિષય બે જ છે. શરૂઆતી કરી, હા એ વાત, હું એ વાત કરી. ત્યાં પર્યાપ્ત નહીં ગૌણ છે એને ખબર.
બોલો પરમ પ્રભાવ શ્રી સદગુરુદેવનો જય હો.
તારીખ 29/12/81 રાજકોટમાં તત્વ ચર્ચા.
એ પંચાધ્યાયમાં એમ કહેવામાં આવે છે કે શુદ્ધ નિશ્ચયને એક છે. જો બે માનવામાં આવે તો મિથ્યા દ્રષ્ટિ છે. આ કઈ અપેક્ષાનું કથન સમય?
એમાં એવી અપેક્ષા છે સુખ નો એક જ છે એમ જે પંચાધ્યાયે કહ્યું, એ જ વાત નિયમસારના 71 નંબરના કળશમાં પદ્મમલધારી દેવે પણ કહ્યું છે અને 11મી ગાથામાં કુનકુન ભગવાને પણ કહ્યું છે કે નિશ્ચય નહીં એક જ છે, શુદ્ધ નહીં એક જ છે. એની પાછળ પ્રયોજન એ છે કે ઉપાદેય ભૂત જે આ ભગવાન આત્મા છે એ એક છે, તેથી એને ઉપાદેય કરનારી શુદ્ધમય એક જ છે. એ હેતુ છે, એ હેતુ છે. એનો અર્થ એમ નથી કે બીજી નયો જ નથી, અશુદ્ધ નિશ્ચય નહીં નથી, વ્યવહાર નહીં નથી, એવો એનો અર્થ ન લેવો.
બરોબર, પણ નિશ્ચય નહીં એક છે એમ કહ્યું પંચાધ્યાયને, બે નહીં બે નિશ્ચય નહીં માને મિથ્યા દ્રષ્ટિ છે. તો સમયસાજી શાસ્ત્રની અંદર જ અશુદ્ધ નિશ્ચય નહીં છે, એક બે શુદ્ધ નિશ્ચય નહીં છે, સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં છે, નિશ્ચય નહીંના 4-5 જેવા ભેદ આવે છે,
ઘણા ભેદો આવે છે. એમ જાણવું એ મિથ્યા દ્રષ્ટિ નથી. એમ જાણવું બધી નવો જેમ છે, બધી નવો સમ્યક છે. કેમ કે શુદ્ધ જ્ઞાન, પ્રમાણ જ્ઞાન, સાચું જ્ઞાન, એના બધા ભેદો છે. એ ભેદો અનંતા છે, એ બધી સમ્યક નહીં છે, મિથ્યા નહીં નથી. પણ અહીંયા એક પ્રયોજન જુદું છે. અહીંયા પ્રયોજન એક છે. 11મી ગાથામાં શુદ્ધ નહીં એક જ છે. 71 નંબરના કળશમાં કહ્યું કે એક જ શુદ્ધ નહીં છે. અમે કઈ નહીં થઈ જોઈએ આત્માને કે આત્મા આવો છે, આત્મા આવો છે. એનું પ્રયોજન શુદ્ધ આત્મા અનાદિનંત એકરૂપ છે. એટલે એને જાણનારી ઉપાધિ પણ જાણનારી ગ્રહણ કરનારી શુદ્ધ એક જ છે. એ બીજી નહીં થી એ શુદ્ધ આત્મા ઉપાધિ થઈ શકતો નથી, માટે બીજી નહીં નથી.
બરોબર,
શુદ્ધ આત્માનું એક રૂપ છે અનાદિયન, એ તો બરાબર છે. એનું રૂપ બદલતું નથી અનાદિયનંત.
બરોબર,
અનાદિયનંત જેનું એક રૂપ છે તો એનો ઉપાદે પણ જાણનારી નહીં તો અનાદિયનંત એક જ હોય. ઉપાદેની મુખ્યતાથી વાત લઈ, બાકી બધી નયું સમ્ય જ્ઞાન છે. કોઈ મિથ્યા જ્ઞાનનો ભેદ નથી, મિથ્યા જ્ઞાનનો ભેદ નય જ નથી.
બરાબર,
બધી નયો સમ્યક જ છે. ભયને ઉપાદેયનું જ્ઞાન ક્યારે થાય? કે પેલા પરદ્રવ્યથી જુદો પડે, પ્રમાણ જ્ઞાનમાં આવે, સામાન્ય વિશેષ બે પડખાને જાણે, બે પડખાને જાણીને વ્યવહારના પડખાને ગૌણ કરે, એનું લક્ષ છોડે અને સામાન્ય પડખાને ઉપાદેયપણે જ્યારે અનુભવે, ત્યારે સામાન્યનું જ્ઞાન તેનું નામ નિશ્ચય, અને એનું જે નિશ્ચય સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ પ્રગટ થાય એને ભેદપણે જાણે તે વ્યવહાર, સાધકને શુભ ભાવ આવે એને જાણે તેને પણ વ્યવહાર કહેવામાં આવે.
બરાબર, તો બીજું જેમ શુદ્ધ નિશ્ચયને એક છે એમ પરમ તો પારનામિક ભાવ પણ એ જ છે. તો પારનામિક ભાવને ત્રણ રૂપે જે જાણે એ મિથ્યા દ્રષ્ટિ છે. ના બિલકુલ નહીં, ફરમાવો.
વ્યવહાર લઈને જાણે તે મિથ્યા દ્રષ્ટિ નથી. વ્યવહાર લઈના વિષયને ઉપાદેયપણે જાણે ને માને તે મિથ્યા દ્રષ્ટિ છે. વ્યવહાર લઈનું જ્ઞાન મિથ્યા જ્ઞાન નથી.
પારનામિક ભાવ એ છે, એ ભાવરૂપ પરમ પારનામિક
બરાબર છે.
એ પારનામિક ભાવને ત્રણ રૂપે જોવો, જે એક છે એ ત્રણ રૂપે જોવો, ત્રણ ભેદ રૂપે જોવો, એ મિથ્યા તો નહીં વ્યવહાર.
મિથ્યા તો નથી, વ્યવહાર છે.
બરોબર.
અને એ ત્રણ ને આત્મા ત્રણ રૂપ છે એમ જો માની લે તો મિથ્યા તો છે. આત્મા એકરૂપ,
એકરૂપ છે, પ્રપંચિક એકરૂપ છે. અને એક આત્મા ત્રણ રૂપે જોયો તો ત્રણ રૂપે છે, એ પણ એનું સ્વરૂપ છે. તો એમાં મિથ્યા તો બે શું આવ્યો?
મિથ્યા તો ક્યાં આવે છે? આવતું જ નથી. મિથ્યા
તો કહીને એક આત્માને ત્રણ રૂપે માને તો
માને એટલે શ્રદ્ધાનો વિષય બનાવે તો માને એમ કહ્યું. તમે જાણે નહીં,
જાણવું ને માનવું
તો જાણે જાણે કે આ એના ત્રણ પ્રકારના ભેદો છે. દસ પ્રકારના પ્રાણ ભવ્યત્વ ને અભવ્યત્વ એમ જાણે તો મિથ્યાત્વ નથી. પણ એને જ ખરેખર શુદ્ધાત્મા માની લે, જે વ્યવહારનો વિષય છે એને જ ઉપાદેય માને તો મિથ્યાત્વનો ચંદુભાઈ દોષ લાગે. જાણવામાં કઈ મિથ્યાત્વ નથી આવતો. ચૌદ ગુણસ્થાનને જાણે એમાં મિથ્યાત્વ છે. ચૌદ ગુણસ્થાનના ભેદો જે જાણવાનો વિષય છે એને આદરવાનો વિષય માને તો ભૂલ થાય.
આત્માના જે સાત ભેદો છે, શૂન્યતા ભાષણ સંવર્ણિગણ મોક્ષ,
બરાબર.
કલશ ટીકાકાર કહે છે કે સાત ભેદોને જાણે એ મિથ્યાદ્રષ્ટિ છે, સાત ભેદોને માને એ મિથ્યાદ્રષ્ટિ છે. આત્માને સાત ભેદરૂપ જાણે એ મિથ્યાદ્રષ્ટિ છે. એ કઈ રીતે?
એ શુદ્ધ આત્માને છોડીને એકલા ભેદમાં જો અટકી જાય ને ભેદોને ઉપાદેયપણે ગ્રહણ કરે તો મિથ્યાત્વ છે. જેમ કે લખનાર જ્ઞાની હતા, સાત તત્વોનું એને જ્ઞાન હતું, પણ જે અજ્ઞાની પ્રાણી શુદ્ધાત્માને એમાંથી કાઢતું નથી અને સાત તત્વોના ભેદને જ ઉપાદેયપણે માને છે, એ સમ્યક દર્શનનું નિમિત્ત છે. સમ્યક દર્શનનું નિમિત્ત કારણ છે સાત તત્વ. એને ઉપાદનપણે માને તો ભૂલ થાય, એ અપેક્ષા છે. ત્યાં
સાતને સાત પણ જેમ છે તેમ જાણે,
શુદ્ધાત્માને જાણીને તો વ્યવહાર.
અને સાતના ભેદને જાણ્યા વિના એકલા શુદ્ધાત્માને જાણે તો સમ્યક દ્રષ્ટિ.
એ સાત તત્વને જાણે નહીં તો એ શુદ્ધાત્મા એ કાઢી જ ન શકે.
બરોબર.
કેમ કે શુદ્ધા નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ છે, એ નવ તત્વને માનતો નથી, અજૈન છે.
બરોબર.
અને જેને નવ તત્વનું ભાન નથી ને શુદ્ધામાં લેતો નથી, અમારે નવ તત્વનું શું કામ છે? અમારે તો એક આત્માનું કામ છે. કોઈ સુવર્ણ પાષાણ હાથમાં આવશે તો જ થોડું મળશે.
કાલે તો પૂજ્ય ગુરુદેવે ફરમાવ્યું કે પ્રથમથી શુદ્ધ આત્માને જાણ, નવ તત્વ જાણવાની જરૂર જ નથી એમ કહ્યું.
એ એમ કે છે કે એ ભેદને જાણીને એમાં રોકાવું નહીં, એકલા ભેદ જલ્દી જાણીને ન કરતા રહો. આવી પૂરું થઈ જશે. તું એમ માનતો હોય કે આજે નવ તત્વ ને જાણું, કાલ ચૌદ ગુણસ્થાન ને જાણું, પરંતુ ચૌદ માર્ગના સ્થાન ને જાણું, એમ આખી જિંદગી હું ભેદ ને જાણું અને જાણતા જાણતા મને શુદ્ધાત્મા જણાઈ જશે તો શુદ્ધાત્મા રહી જશે અને વ્યવહાર ને નવ વિષય જાણવાનો પૂરો નહીં થાય, પણ તારો આયુષ પૂરો થઈ જશે. માટે આયુષ તારું ઓછું છે, શક્તિ તારી ઓછી છે, માટે આજ ને આજ પ્રથમમાં પ્રથમ તો તારા આત્માને જાણ.
હમણાં કહ્યું કે નવ તત્વને જાણ્યા વિના આત્માને નહીં જાણી શક. અને હવે સીધો આત્માને જાણ, એ બધો મેળ કેમ કરે?
બરાબર મેળ છે. જ્ઞાનીઓ જે છે ને આપણા હિતની વાત કહે છે, આપણા હિતમાં જે કહે છે, પ્રભુ તારું આયુષ ક્યારે પૂરું થાય? આજે હાડ ખેલ ના દરબે વધી ગયા
એવું કાલ દુર્દેવ કહ્યું નતું.
એમાંથી એ જ અર્થ નીકળે, બીજો અર્થ નીકળે.
એક બાજુ એમ જોયું કે આત્માને સીધો જાણ, ને એક બાજુ જે છે કે ભાવ સુજ્ઞાન દ્વારા તું તારા આત્માનું પરિજ્ઞાન પ્રથમ કર અને પછી શુદ્ધાત્માની અનુભૂતિ માટે વ્યવહાર પ્રમાણને ગ્રહણ કર.
બરાબર.
અને નિશ્ચય ને મુખ્ય
જેમ કે પેલા આત્માના અનુભવ પેલા આત્માના અભિગમના ઉપાય અને પ્રમાણને નિશ્ચયથી જાણ એમ કહ્યું. અને અહીંયા એમ કહ્યું કે પેલા આત્માને જાણ પ્રમાણ ને નિશ્ચયથી તારે કામ નથી.
તો હવે અમારે બે વચનો આ રીતે થઈ ગયા. કરવું શું?
આત્માની સંબંધ થવું.
પણ કયો આત્મા?
શુદ્ધાત્મા
ક્યાં વસે છે?
તમારી પાસે છે.
અમારી પાસે છે ખબર પડે. ક્યાં એને જોવો? કઈ રીતે જોવો?
તો પોતે છે જે પ્રશ્ન કરે છે એ પોતે શુદ્ધાત્મા છે. મુરબી કે
શુદ્ધાત્મા પ્રશ્ન ન કરી શકે.
જે વર્તમાનના જ્ઞાનનો ઉઘાડ છે, જ્ઞાનનો પ્રવાહ જેમાંથી આવે છે દીપોમાંથી, એ પોતે આત્મા છે એમ ભેદ દ્વારા અભેદ સુધી જઈ શકાય છે.
અને ભેદ દ્વારા અભેદ સુધી જવું
અનુમાન થાય. ભેદ દ્વારા અભેદનું અનુમાન થાય પણ ભેદ દ્વારા અભેદનું અનુભૂતિ થઈ શકે નહીં. એટલે આ પાંચમા કળશમાં આવ્યું તો આપણે બધું
હાજર
એટલો વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. બીજું શું ઉપાય?
પેલા ભેદ જાણવો અને પછી ભેદ દ્વારા અભેદ જાણવો.
અભેદ ને જાણવાની મુખતા રાખી ને અભેદ ન જાણવામાં આવતો ત્યાં સુધી ભેદ જાણવો. આજે એક ઊંચામાં ઊંચી વાત જે પૂજ્ય બેનશ્રી ધર્માત્મા છે એને આ અભયકુમારની સાથે કેવરાવી છે. અહીંયા કઈ છે એને? કઈ છે એને? ખબર હતી કે અહીંથી રાજકોટ જાય છે. એટલે રાજકોટની શિબિરમાં આ સંદેશો આવ્યો છે ઇનડાયરેક્ટ કે નિશ્ચયની દ્રષ્ટિ રાખીને તમે શાસ્ત્ર વાંચજો. હા હા,
નિશ્ચયની દ્રષ્ટિ રાખીને શાસ્ત્ર વાંચજો.
જ્યાં સુધી નિશ્ચયની દ્રષ્ટિમાં ન પહોંચાય ત્યાં સુધી તમારે ચોપડા ન વાંચવા, નોવેલ ન વાંચવી પણ શાસ્ત્ર વાંચવા એમ.
નિશ્ચયની દ્રષ્ટિ નિશ્ચયની મુખ્ય રાખીને શાસ્ત્ર વાંચવા પણ શાસ્ત્રને પ્રથમ વાંચ્યા વિના નિશ્ચયની શું એની દ્રષ્ટિ શું સમજ કેમ પડે?
ભાઈ, જેને દેશા લગી મળી ગઈ છે, આટલી આટલો પ્રકાર બહાર આવી ગયો છે, એના પછીની આ સ્ટેજની વાત ચાલે છે.
એટલે
એ જેને પછીની સ્ટેજમાં વાત આવે. હા, હવે તો એ ઊંચા પ્રકારની વાત કરે ને.
પણ હવે તો અત્યારે
બાકી પેલો જે આત્માને જાણતો ન હોય એને તો મનુષ્ય તે જીવ, એકીજ્ઞતે જીવ, બેન્દ્રી જીવ, મોક્ષનાથ પ્રકાશમાં વાતચીત કરી છે ને, એ દ્વારા એને સમજાવવા બીજો ઉપાય નહીં.
બરોબર. બીજી વાત એમાં આવે છે, એવો બીજો પ્રશ્ન છે કે મોક્ષનાથ પ્રકાશકમાં જે સાતમો અધ્યાય છે એ તો અગ્રહિત મિથ્યા દ્રષ્ટિનો છે. પાંચમો ને છઠ્ઠો અધ્યાય એમને ગ્રહિત મિથ્યા દ્રષ્ટિની વાત કહી દીધી, શ્વેતાંબર આદિને પણ એમાં મૂકી દીધા. હવે અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે, સાચા દેવગુરુ શાસ્ત્ર સાત તત્વો વગેરેને માને છે, જેમ છે તેમ માને છે, કાંઈ ભૂલી ના માને છે, છતાં એને સૂક્ષ્મ મિથ્યાત્મનો કયો થોડો અભિપ્રાયનો દોષ રહી જાય છે. તો એ અગ્રહિત મિથ્યા દ્રષ્ટિને સૂક્ષ્મ મિથ્યાત્મનો કયો રહી જાય છે. આજે તો સવારે અમે એમ સાંભળ્યું કે અગ્રહિત મિથ્યા દ્રષ્ટિને ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ કહીને બે વચ્ચેનો કાંઈ ભેદ નથી એમ સાંભળ્યું.
એમ કહ્યું કે અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ હોવા છતાં અને સ્થૂળ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ ગયું છતાં, સ્થૂળ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ સ્થૂળ કે કુદે પિતૃ શાસ્ત્ર ને માને એ તો ગ્રહિત છે ને, નવો નવો એને તો એને છોડી દીધું. પછી સાચા દેવ ગુરુ શાસ્ત્ર ની સમિતિ આવી ગયો છે એટલે સ્થૂળ એનું ગ્રહિત તો ગયું પણ અગ્રહિત અનાદિનું હતું. હવે એમાં એક શાસ્ત્રના માના નીચે શાસ્ત્ર વાંચીને પણ જે શાસ્ત્રોમાં ચૌદ ગુણ સ્થાન, માર્ગણા સ્થાનનું સ્વરૂપ કયું હોય એ બધા સ્વરૂપને જાણીને, જીવન વાણીમાં એને જાણીને એ જ જીવ છે એમ માને તો એનો દોષ આવી જાય એમ કહ્યું.
એમ માનીને
માને એને
તે અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ દેવગુરુ શાસ્ત્રને જાણ્યા છે, સાત તત્વોને જાણ્યા છે, ગ્રહગુણ ફર્યાને જાણ્યા છે, જેની અભિપ્રાયની સૂક્ષ્મ બહુ કેવી ગમ્ય થઈ છે. હવે એવા સૂક્ષ્મ એના મિથ્યાત્મા દોષને મેરુ પર્વત જેવો કરીને જે અગ્રહિત મિથ્યાત છે અને ગ્રહિત મિથ્યાત કેમ થઈ શકાય?
ભાઈ શાસ્ત્ર ના બાના નીચે ભૂલ થાય છે એમ પંડિત કહે છે. શાસ્ત્ર પાઠીને પણ શાસ્ત્ર વાંચીને શાસ્ત્ર બાના નીચે ભૂલ થાય છે એમ જ્ઞાનીઓએ જોયું છે અને એ વાત યથાર્થ વિચાર કરનારને બેસે એવી છે. વિચાર કરતા આપણને બેસે એમ છે કે ભાઈ આપણે ભૂતકાળમાં આ મોક્ષ માર્ગ વાંચીને આ પ્રકારે ભૂલ કરતા હતા એમ જો મધ્યસ્થ થઈને પોતાની ભૂલનું સંશોધન કરે તો શાસ્ત્રના બાના નીચે પણ ભૂલ થવાનો સંભવ છે. બધા ભૂલ કરે છે શાસ્ત્રના વાંચનારા એમ કહેવાનો આશય નથી, એવો કોઈ આક્ષેપની વાત નથી. દ્રવ્યમંદિર હોય વેવારા ભાષી એને કહેવામાં આવે છે તો એની કેટલી સૂક્ષ્મ ભૂલ નિચાતની ભૂલ અભિપ્રાયનો દોષ એ છે જે સ્વયં પોતે જાણતો નથી. કેવળીને ગમ્ય છે એ પ્રરૂપણા કરે ત્યારે એ ભૂલ કોઈ પણ બતાડી શકતો નથી. એવું જેનું સવિકલ જ્ઞાન હોવા છતાં એ ગ્રહિત નિત્યાત્મનું સાધે છે એમાંથી દ્રઢ કરતો જાય છે. ભાઈ જ્યાં સુધી શુદ્ધાત્માનો અનુભવ નથી ત્યાં સુધી મિથ્યાત્વ છે, પછી એનો ભેદ પાડો તો વ્યવહાર થઈ ગયો.
એમાં પ્રશ્ન નહીં, મિથ્યાત્વ છે એનો પ્રશ્ન નહીં, તો ગ્રહિત ને અગ્રહિત
એટલે શાસ્ત્રના માના નીચે કઈ ભૂલ ખાતી હોય એની પોતાની, એ તો એનો આત્મા જાણે, એમાં આપણું કામ નથી.
જે આજે અશુભ પારનામી કાળો આવ્યા,
હા,
જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ, જીવત્વનો શુદ્ધ પારનામી કાળનો ભેદ જે ત્રિકાળી શુદ્ધગ્રહને આ શુદ્ધ વાત નથી કરતો, પણ જે જીવત્વ પર્યાથી જ્ઞાનનો પારનામી
છે
અને ભવ્યત્વ અને અભવ્યત્વ, એ જીવત્વ અશુદ્ધ પારનામી ભાવ ક્યાં ગુણની પર્યાય લેવી?
એ પારનામિક ભાવ લેવો, એનો કોઈ ગુણ નહીં લેવો. ને ગુણનો ભેદ કરો તો પાંચ પ્રકારના જે પ્રાણ છે જ્ઞાનની પર્યાયના, ઇન્દ્રિય પ્રાણ, મન બળ, વચન બળ ને કાય બળ, એ વીર્યની પર્યાય અને આની યોગ્યતા શ્વાસોશ્વાસના આવી એમ લેવું. બાકી પારણામિક જે કહીએ ત્યાં કોઈ કર્મની અપેક્ષા નથી,
કર્મની અપેક્ષા નથી, પણ જીવત્વમાં દસ પ્રાણથી જીવે છે એવો જીવત્વ નહીં, એની અશુદ્ધ પારણામિક કહી.
હા, એ મેં કહ્યું ને પાંચ પ્રકારની ઇન્દ્રિયો એટલે ભાવ ઇન્દ્રિય, એ તો ક્ષોભ છે ને, જ્ઞાનની પર્યાય, મન બળ, વચન બળ ને કાય બળ, એ બે છે સ્વભાવના અંશ,
બરોબર,
બે સ્વભાવના અંશ છે અને ઓળી એની બે યોગ્યતા છે. એટલે કર્મની અપેક્ષા ન લો તો એને પારણામિક કહીએ.
જો કર્મની અપેક્ષા ન લઈ એટલા માત્ર થી પારણામિક ભાવ હોય તો ત્રણેક પારણામિક ભાવના ભેદ છૂટા નહીં. જેટલી આત્માની પર્યાયો છે બધી પારણામિક ભાવે દે
એ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે એમ કેટલીક વાત તો આપણે જ્ઞાનીઓ ઉપર શ્રદ્ધા રાખીને કરવું કામ,
બરોબર. ચાલ ખબર
આ તો આપણું જરાક આપ પોતાના પરિણામ છે. એ તો અરે એ તો રાગને પણ પારણામિક કહેવાય, રાગને પણ પારણામિક, કર્મની અપેક્ષા ના લો તો રાગને પારણામિક, હા અશુદ્ધ પારણામિક, હા અશુદ્ધ પારણામિક,
એ તો બરોબર.
હા એ ત્રણ ને અશુદ્ધ પારણામિક કહેવાય,
પારણામિક કહેવાય છે. આ તો પ્રશ્ન એમ,
હા અશુદ્ધ પારણામિક તો
અશુદ્ધ પારણામિક ત્રણ ભેદ થયા,
હા બરાબર.
એ જેની અપેક્ષા નથી માટે પારણામિક એમ નહીં કે જીવની જે કોઈ પણ દશાઓ છે
બધાને પણ પારણામિક કહેવાય, દર્શનમાં એનો ઉદય ન લ્યો તો એને પારણામિક કહેવાય, દર્શન યોગ્યતા
તો એવી અશુદ્ધ પારણામિક ભાવ અનંત થઈ ગયા,
થઈ જાય.
આમાં ત્રણ ભેદ સીધા,
હા ત્રણ સીધા સાચા,
બીજા ખોટા,
ખોટા નહીં
જી,
શું કરવા આપણે,
બરોબર.
આવી ગયા ત્રણ બધા, ચિંદવાણીમાં કઈ ખોટું તો એ જોઈએ કે કઈ પ્રશ્ન જ નથી, ખોટાનો તો પ્રશ્ન જ નથી. આપણે સમજવું ન સમજાય એને કેટલીક વાત એવી છે કે કેવો જ્ઞાન પર છોડવું જોઈએ, ઉપાય શું સમજવાનો પ્રયત્ન કરવો,
ન કરવાની જ્ઞાન ન પહોંચે ત્યારે
પ્રમાણ વચન બસ બરોબર.
કર્મનો પૂર ઉદય હોય,
બાકી તમે જે પ્રશ્ન કરો છો એ હજારો પ્રશ્ન ગુરુદેવને કર્યા તમે, હજારો, મારી તો એવી શક્તિ નથી કે ગુરુદેવ માફા બધા હજારો પ્રશ્ન કર્યા,
હા તો
મારી તો જેટલી શક્તિ છે થોડી ઘણી એનાથી ચલાવી દઈશું. એટલે ભાઈઓ ના પ્રશ્ન આવે ને ઠીક આવી ગયો તો ઠીક.
હાજી આ ભાઈઓ, આ ભાઈઓ ના જ છે.
કેમ છે?
ભાઈઓ ના જ છે. આગળ મારા નથી ભાઈઓ, આગળ ચર્ચામાં આગળ હું વધુ.
તમે વધો છો એ બાબત. પ્રશ્ન ના બાના નીચે જરા વધારી.
એક ભાઈ નો પ્રશ્ન છે, 17 ની ગાથા માંથી.
બરાબર.
બે વખતે જ આવેલો રહી ગયેલો પૂછવાનો.
હા,
આ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સૌને અનુભવમાં આવતો હોવા છતાં તેના ઉપરના પ્રશ્નો એમ કરીને.
બરાબર.
કે અજ્ઞાનીનો પરલક્ષી જ્ઞાન ઉપયોગ હોવા છતાં.
બરાબર.
આ અનુભવ કયો?
હા,
તેમાં સ્વ પર બંને ગણાય છે.
બંને ગણાય છે. પરલક્ષી જે ઉપયોગ છે અજ્ઞાનીનો.
અજ્ઞાનીનો
કેમ કે સ્વલક્ષમાં તો આવ્યો નથી. પરલક્ષી છે ને એકાંત.
હાજી.
ઇન્દ્રિય જ્ઞાન છે એની પાસે તો. અતિન્દ્રિય જ્ઞાન તો છે નહીં. છતાં એ જ્ઞાન ના ઉપયોગ ને સ્વતર પ્રકાશક છે. પર પદાર્થ દેહાદિ તો એની જ્ઞાનમાં પર્યાયમાં ગણાય છે, પણ જ્ઞાયક ભાવ પણ એની જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસે છે, ગણાઈ રહ્યો છે સમયે સમયે. એ સ્વતર પ્રકાશક છે.
અજ્ઞાનીનો
અજ્ઞાનીનો અભવીનો એકેન્દ્રિયનો જ્ઞાનનો ઉગાળ અજ્ઞાનમય હોવા છતાં પણ એની જ્ઞાનની પર્યાયમાં સ્વ પર પ્રકાશકપણું સમયે સમયે વિદ્યમાન રહે છે એમ 85 121 ગાથામાં આચાર્ય ભગવાને કહ્યું છે. એ સ્વપ્રકાશક શું? કે આ 17-18 ગાથામાં જે ભગવાન આત્મા જણાઈ ગયો છે તે સ્વપ્રકાશકમાં એ લે, અને પરપ્રકાશકમાં એની યોગ્યતા પ્રમાણે જે જે જણાય છે તે લે. એવું સપર પ્રકાશક ચાલુ જ છે.
બરોબર.
સપર પ્રકાશક ચાલુ હોવાથી પરમા એકત્વ બુદ્ધિ કરે તો મોહ થાય છે, અને જે પ્રતિભાસ થાય છે એને પકડે તો ભેદ જ્ઞાન કરીને જ્ઞાની થઈ જાય. માટે સપર પ્રકાશક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે. સ્વપ્રકાશક એટલું જ્ઞાનનું લક્ષણ કહે તો વાંધો એ આવે કે પરને બિલકુલ જાણતો જ નથી. તો પરને જો બિલકુલ જાણતો જ ન હોય, જાણવાનો સર્વથા અભાવ હોય, વ્યવહાર નહીં પણ પરને જાણતો ન હોય, તો કોઈ પણ જીવને મોહ રાગ અને દ્વેષ સંસાર થઈ શકે નહીં. હજી
પ્રકાશ
પર આવી જાય છે. ઠીક છે. સ્વપર પ્રકાશકના સામર્થ્ય અપેક્ષા એ સ્વ કહેતા પર આવી જાય છે એમ કહી શકાય. આ તો સ્વ ને પરના બેનો ભેદ ની આપણે ચર્ચા